એટલે એ જે ઉપદેશબોધની ભૂમિકા છે એ કૃપાળુદેવે છઠ્ઠા ગુણસ્થાનક ઉપર બિરાજમાન જે જીવાત્મા છે સર્વવીરથી એટલે એને ઉપદેશકપણું, એ ઉપદેશકપણુંમાં સર્વપ્રથમ જીવને શેનો ઉપદેશ આપવો? વૈરાગ્યનો. જેમ મોક્ષ માળા તત્વનો ઉપદેશ કૃપાળુદેવે લખી નાખ્યો, પછી વિચાર થયો કે આ તાત્વિક વાત જશે ખરી, લોકોએ તેના પૈસા ભરી દીધા છે અને પ્રકાશન થશે તો મોક્ષવાળા પહોંચી જવાનું, એ તો ગ્રંથ છે શાસ્ત્ર જેવો. હવે જો એનામાં વૈરાગ્ય નહીં હોય તો આ મોક્ષમાળા કામ નહીં થાય, એટલે એને થંભાવી દીધી મોક્ષમાળાના પ્રકાશનને અને વૈરાગ્યનું ભાવનાબોધ લખી નાખ્યું. ભલે શોર્ટ લખ્યું, કેમ કે આ પુરુષની સંક્ષિપ્ત શૈલી છે, ટૂંકમાં લખી નાખ્યું અને એ લખાવી પહેલાં પ્રકાશિત કર્યો અને જેટલા જેટલા ગ્રાહક થયા હતા એ બધાને મોકલ્યા અને લખ્યું છે કે આ વૈરાગ્યની જનની છે, કારણ કે સંસારનો નાશ કરવા માટે, એટલે લોહીના ડાઘનું ઉદાહરણ આપ્યું છે કે લોહીથી ન જાય પાણીથી જ જાય, એમ વૈરાગ્યરૂપી જળ નહીં હોય તો સંસારરૂપી શૃંગારિત જે કલંક જીવને લાગેલું છે અનાદિથી એ જશે. એ ભાવશુદ્ધિ માટે, એ વિપર્યાસપણું ટાળવા માટે એને વૈરાગ્ય અને ઉપશમ અતિ આવશ્યક છે. તો ભાવના બોધનું એમણે ત્યાં પ્રતિપાદન કર્યું. બોધ તો તીર્થંકરોનો જ છે, બધી ભાવનાઓ તીર્થંકર, અને આપણે ત્યાં માર્ગનો ક્રમ બતાવવામાં પણ બહુ સરસ કર્યું છે કે જ્યારે જ્યારે કોઈને પ્રારંભ થાય ત્યારે એને 12 ભાવનાઓનું ચિંતન પહેલાં કરવા, અને ખૂબી તો એ મૂકી છે કે તીર્થંકરો પણ અંતિમ અવસ્થામાં આ 12 ભાવનાઓનું ચિંતન કરે છે કે જાણે અજાણે પણ કોઈ વસ્તુ તરફનો એનો પોતાનો પક્ષપાત રહી જતો નથી ને. એટલે કૃપાળુદેવે લખ્યું કે આ 12 ભાવનાઓ તીર્થંકરો પણ આ 12 ભાવના ભાવીને સિદ્ધપદને પામ્યા. કેટલી બધી મહત્તા મૂકી છે વૈરાગ્ય ઉપશમની, કારણ કે વિપર્યાસ પણ ક્યારથી છે? અનાદિથી છે. એવું જીવ સાથે જોડાઈ ગયું છે કે કેટલીક જગ્યાએ તો એને જીવનો સ્વભાવ ગણો છે કે જાય જ નહીં, અને અનાદિ હોય એટલે અનંત જ હોય એમ માને છે. અને એટલી બધી આ માન્યતા દ્રઢ કરી ગઈ હોય તો એને એ પ્રકારની વાતમાં ક્યારેય સિદ્ધાંત જ્ઞાનનો જે ભાવ થાય એમાં પણ વિપર્યાસપણું જાણે અજાણે પણ જોડાયેલું હોય છે. એટલે વસ્તુ સ્વરૂપ એ કે છે, વ્યક્તપણે અવ્યક્તપણે વિપર્યાસપણે પદાર્થ સ્વરૂપને નિર્ધારી લે છે, અને એ વિપર્યાસ બુદ્ધિનું બળ ઘટાડવા માટે અને વસ્તુ સ્વરૂપ જાણવાને વિશે પ્રવેશ થાય. પરમાર્થ માર્ગમાં, મોક્ષના તત્વમાં, અધ્યાત્મના તત્વમાં જીવને પ્રવેશ થવા માટે જે એની ક્ષમતા પૂર્વ શરત જે જોઈએ તે ત્યાગ વૈરાગ્યનો ઉપશમ છે. અને એ જે વાત છે એ તીર્થંકરોનો જ ઉપદેશ છે, પણ આચાર્યો એ માર્ગમાં જગતના જીવોને પ્રવેશ કરાવે છે, અને પ્રવેશ કરાવે ત્યારે સામાન્ય રીતે ઉપદેશકો અને સાધુઓ એ મુખ્યપણે કયો ઉપદેશ આપે? સંસારની વ્યર્થતા. તમે કૃપાળુદેવે જે સદગુરુના લક્ષણ વિશે વાત કરી છે અને પ્રશ્ન પૂછ્યો છે કે આત્મસિદ્ધિમાં જે સદગુરુના લક્ષણ કીધા છે એ કયા ગુણસ્થાનકે હોય, એવો પ્રશ્ન છે. આપણે કાઢીએ 872 પત્ર, 837 પાના નંબર 622 પાના નંબર 622 પત્ર લખનાર કેટલા સ્પષ્ટ છે એ જોઈએ. આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ સ્વરૂપ સદગુરુ લક્ષણ યોગ્ય. પહેલો પ્રશ્ન, સદગુરુ યોગ્ય આ લક્ષણો મુખ્યપણે કયા ગુણસ્થાનકે સંભવે? પછી બીજો સમદર્શિતાનો તો આપણે અત્યારે એનો સંદર્ભ નથી, કયા ગુણસ્થાનકે? તો કૃપાળુદેવે ઉત્તર આપ્યો છે, સદગુરુ યોગ્ય એ લક્ષણો દર્શાવ્યા તે મુખ્યપણે વિશેષપણે ઉપદેશક અર્થાત માર્ગ પ્રકાશક સદગુરુના લક્ષણ કયા છે અને ઉપદેશક ગુણસ્થાનક છઠ્ઠું અને તેરમું છે. તેરમી આવે તો એ જ છે અને છઠ્ઠે હોય તો એ છે, પણ એમાં એ વિશેષપણે ઉપદેશક છે. સિદ્ધાંતોનું પ્રતિપાદન તો તેરમાં એ જ કરે, પરમ ગુરુ જ કરે. સિદ્ધાંતનું પ્રતિપાદન છદ્મસ્થ અવસ્થામાં શક્ય
નથી.
એટલે સિદ્ધાંત બોધની પ્રરૂપમાં પણ આવે, પણ એમાં પ્રવેશ કરવા માટે જીવની જે પાત્રતા છે, યોગ્યતા છે, અથવા તો એની અનાદિના વિપર્યાસ બુદ્ધિનો જે નાશ થવો જોઈએ, એ બધી વાતમાં ઉપદેશક સર્વપ્રથમ શું કરે? જેમ આપણે કહીએ કે સરસ મજાની ઉત્તમ ખેતી કરવી હોય તો એની પહેલી ભૂમિકા શું? ક્ષેત્ર શુદ્ધિ. ક્ષેત્ર શુદ્ધિ પછી બીજ નાખો. જમીન ઉખર ભૂમિ હોય, ઉકેળા જેવી હોય, કશું જ ઉગી શકે એમ ન હોય, બીજ ગમે તેટલું સારું આવે, પરિપૂર્ણ આવે, સાત્વિક આવે, પણ એ ઉગશે. એટલે એને વંધ્ય કીધું, વંધ્ય વાંજણી, એ બીજ ફળ ન આપે, એ બીજમાંથી કાંઈ ન થાય. તીર્થંકરની વાણી અવંધ્ય છે, બોધ બીજ અવંધ્ય છે, અવંધ્ય, એ નિષ્ફળ ન થાય ક્યારેય કોઈ સંજોગોમાં, ફલિત થાય, ફળ આપે, આપે ને આપે. ક્ષેત્ર વિશુદ્ધિ જોઈએ. આ ઉપદેશ બોધ છે એ ક્ષેત્ર વિશુદ્ધિ છે. એટલે એ સ્થાને અહીંયા ઉપદેશ બોધ જે છે એને આપણે એ સંદર્ભમાં સમજવું કે એ ઉપદેશ બોધ છે એ પણ મોક્ષ માર્ગનો જ એક ભાગ છે. માર્ગ તત્વને પામવા માટે તત્વ જુદું તીર્થંકર. તો અહીંયા એ વાત મૂકી અને આ બોધ જે છે એમાં એક જ મૂક્યું છે કે જીવને સંસારનો ભય દ્રઢ કરાવે છે. ઉપદેશ બોધનું લક્ષ્ય શું? તો જીવને સંસાર તરફથી પાછો વાળવો. સંસાર સાથેનો એનો બંધ અને અનુબંધ અનાદિકાળથી છે. કર્મનો સંબંધ ક્યારથી છે? અનાદિકાળ. એ સંબંધને તોડવો ઉપદેશ બોધ એને એ કરે કે સંસાર પ્રત્યેની એની રુચિ, સંસાર પ્રત્યેનો એનો રસ, સંસાર પ્રત્યેનો એનો રાગ, સંસાર પ્રત્યેનું એનું માહાત્મ્ય જે બુદ્ધિમાં છે, વિપર્યાસના બધા પરિણામ છે. હજુ વિપર્યાસ બુદ્ધિ છે કે આમ તો કરવું જ જોઈએ ને આપણે, એ માત્ર ઉદય કર્મ હોય તો જ કરવું જોઈએ, ઉદય કર્મ ન હોય તો. કેટલીય વસ્તુ જે આપણે કરી છે ને, કર્તવ્ય છે, ફરજ છે, આ કરવું જોઈએ, આપણે આમ કહીને ભૂંડા લાગીએ, આ છે ઘણી વાત છે, આપણી તો બધી ગાંઠ પણ છોડી દીધી. એ ક્યાં સુધી કરવું પડે? ઉદય હોય તો, નહીં તો સંસાર કર્મનો જ્ઞાનીનો બોધ ખરો? સ્વયં ઠીક છે, સ્વયંથી કરવું પડે એવી કોઈ વાત ક્યાંય આવે છે? કે દરેક જીવે જ્યાં જન્મો છે એ બધાનું કલ્યાણ કરજે એવું છે, એ મોક્ષે કદી પહોંચવાનો છે? એ વાત જુદી. બહુ સરસ સમજીએ. આ બે જ પ્રવાહ છે. સંસારની વ્યર્થતાનો બોધ ન થાય તો મોક્ષના પુરુષાર્થમાં કદી તાદાત્મ્યતા આવે નહીં. એ ગમે એટલો કરતો હોય ને આપણને લાગે કે દીને રાત માંડો છે, પણ વિપર્યાસપણું અવ્યક્તપણે પણ એના જીવનમાં એટલું જ છે. અને એ વિપર્યાસપણું પાછું સંસારનું આપણું દેખાતું સ્વરૂપ નહીં, એને સંન્યાસનું સ્વરૂપ પણ બાધક હોય, એનું મમત્વનું હોય, એના સ્થાનનો, દ્રવ્યનો, ક્ષેત્રનો, કાળનો, ભાવનો હોય, બધે જ છે. અને એ મમત્વનું સ્વરૂપ શું છે? તાત્વિક છે કે વ્યવહારિક છે? વ્યવહારિક છે. બધા પ્રતિબંધ લઈને બેઠા છે અને છતાં પણ લાગે કે અધ્યાત્મની સૌથી ઊંચી ભૂમિકા છે, બિલકુલ નથી, પણ એ આપણો વિષય નથી. એટલા માટે કે આ વસ્તુ તો જીવ પોતે જ પોતાનું આકલન કરી શકે, અન્ય કોઈ ન કરી શકે. આપણને ભૈરો ભૈરો સંસાર હોય તો અંદર રુચિ ન હોય. કોણ આપણું આકલન કરી શકે કે આ સંસારમાં રસ્તી છે? ખેદથી સંસારમાં રહેતો હોય પરમ કૃપાળુ દેવના 10 વર્ષના સંસારનું મૂલ્યાંકન શું કરવું? વેપાર થાય, લાખોના સોદા થાય, બધો જ વ્યવહાર સંભાળે, દેશ વિદેશના વ્યવહારો સંભાળે, બહાર જાય તો એના લક્ષમાં ક્યાં ક્યાં હુંડી દેવાની છે, ક્યાં પૈસા દેવાના છે, ક્યાં બિલમાં ફેરફાર કરવાનો છે, ક્યાં કસ્ટમની ભૂલ થઈ છે સમજાવવાની છે, આ બધું એને પત્રોમાં લખ્યું છે. રસથી, એના પ્રત્યેના રુચિથી છૂટવું જ છે એ ભાવથી. તો સરસ શબ્દપ્રયોગ વાપરો મુનિશ્રીને સમજાવવામાં કે જે છૂટવા માટે જ જીવે છે તે બંધનમાં આવી શકતો, તે બંધનમાં આવી શકતો નથી. આવી શકતો નથી એટલે બંધનના બધા જ સંયોગો છે, પરિબળ છે, સાધનો છે, પણ આ નથી આવી શકતો. આ બંધન બાંધનાર કોઈ સાધનનો અભાવ છે માટે બંધનમાં નથી આવતો, એવું નથી. જોડાતો જ નથી, જોડાતો. અને આપણે સંજોગો નથી ઓછા છે, ઉલટાના આપણને એમ થાય કે મારે તો આ નથી, બધું નથી, કોઈ નથી. એમાં હું વાંધો? સુખી થાય ઉલટાનો કે તમે સંસારના સંબંધો ઓછા છે, તારા ભાગની વાત છે જો આત્મિક કલ્યાણ કરવું હોય તો, નહીં તો રોઈ મળતું. દીકરો નથી ને, દીકરી નથી ને, વેવાય નથી ને, ફલાણો નથી ને, ડીકણો નથી ને, હૈરો ભાઈદ્રો જોઈ સંસારને, અરે ભાઈ તને કાંઈ નથી. તો આ જીવ શું કરે છે કે મેં એને ધર્મની બેન માની છે ને ધર્મનો ભાઈ માની છે, આ બેલ મુઝે માર, કરતા પાણા પડતા પાણા માથે લઈએ એવા જીવોનો કઈ તૂટો. એલા પણ શું કામ તું મોહ બાંધસ, તારે શું જરૂર છે? આ બેનનો સંબંધ ક્યાં સાત્વિક હતો અને તું ક્યાં લુખું ખાસ? પણ આ વાત એને ન બેસે, આપણને બોલવામાં મજા આવે. એને એમ થાય કે અમારે તો આનું માયનું છે, આનું માયનું છે, એમાંથી જ નવરો ન થાય. મારે તેનું મામેરું કરવું પડશે, મોહાડું કરવું પડશે, અમે તો અહીંયા રહેતા ત્યારે ને મારા બાપે એને દીકરી માની છે. મને ઘણા કહે કે મને તમારા બાપુ જેવી, તારા મારા બાપે મને મારા બાપને કહી, મને કાંઈ તું મારી બેન નથી, મારા બાપની દીકરી ભલે હોય તો ગળે પડમાં અમારે કાંઈ નથી. એવી રીતે જે જીવ સમજે એ પછી આપણે આ સમજ કહેવાય છે કે અહીંયા વ્યક્તપણે અને અવ્યક્તપણે સંસાર તરફનો જે એનો એક અંતરથી ઉઠવામાં આવેલો નાદ કે સંસારની વ્યર્થતાનો બોધ થવો જોઈએ. જો વ્યર્થતાનો બોધ ન થાય અને તર્કથી ના, આમ તો જોઈ ને નેત્ર કેમ હાલે, આ તર્ક છે તારો, આ વિપર્યાસ બુદ્ધિનું કારણ છે, બધું જ ચાલે તો પછી મોક્ષે જેથી જઈશ તેથી આ બધો વિચાર કરીશ અને મોક્ષમાં જે ગયા છે આ બધો વિચાર કરે છે. જો નથી કરતા તો તને હજી મોક્ષનું સ્વરૂપ પકડાયું નથી. અને એટલા માટે નથી પકડાયું કે સંસાર કોઈ પણ સ્વરૂપમાં હોય તો પણ એ મિથ્યા છે, અસાર છે. આ 12 ભાવના વિચારીએ એટલે આ વાત દ્રઢ થાય, એટલે વૈરાગ્ય આવે. વૈરાગ્ય શેના તરફ આવે? સંસાર તરફ. અને 8 દ્રષ્ટિની સજ્જામાં યશોવજી જે મહારાજ કહે છે કે એને અત્યાર સુધી વૈરાગ્ય કેના તરફ હતો? દેવગુરુ ધર્મ તરફ. અને 1લી દ્રષ્ટિમાં કીધું, અને આનંદ ગંગીએ સંભવનાથ સ્વામીના સ્તમેવમાં કીધું કે 1લી ભૂમિકા અદ્વેષ, અખેદ અને અભય. આ પહેલા વહેલા એને ભાવ, પહેલો ગુણ આવ્યો, એને હવે ધર્મ પ્રત્યે દ્વેષ. અનાદિકાળથી ધર્મ પ્રત્યેનો દ્વેષ, કેમકે ધર્મ સંસારથી વિરોધનો ભાવ છે. ધર્મ જ્યાં આવે ત્યાં સંસારને, હું થોડો ઘણો ધર્મ કરું તો સંસારનો થોડો ઘણો કાપ આવે કે નહીં? મારે રોજ સ્વાધ્યાયમાં જવું છે એટલે હું સવારે આટલું કામ નહીં કરી શકું, સંસાર ઉપર કાપ આવ્યો ને, હું સવારના પરમાં દુકાને હાજરી નહીં આપી શકું. આ તે કારણ, ધર્મ પ્રત્યે જરા પણ જેને તારો દ્વેષ ઘટે એટલે સંસાર ઉપર કાપ આવે. જેમ જેમ સમજ વધતી જાય અને જ્યારે સંપૂર્ણ સંસારની વ્યર્થતાનો બોધ થાય, એ એમ કે હવે એક ક્ષણ પણ હું આ સંસારમાં રહી શકું એમ નથી. એ રાજમહેલમાંથી નીકળો હોય અને દેશના સાંભળી હોય તો પાછો રાજમહેલમાં પ્રવેશ કરી શકતો નથી. એટલી વ્યર્થતાનો એને બોધ લાગે અને એના મા બાપ ગમે એટલું વર્ણન કરે તો પણ એમ કહે કે ના, આ સંસાર મારે. મૃગાપુત્રની માં કહે છે કે કેવી પ્રકારનો આ સંસારમાં તને સુખ દુઃખ છે, કેવી પ્રકારની વ્યવસ્થા છે, રાજકાજ, સૈનિકો, ચાકરો, તું તારા આત્માનું કલ્યાણ કરજે ને તને કોણ રોકે છે, બધી જ વ્યવસ્થા કરી દેશો તો સામાયિક માધ્યમ તો કોઈ ન બોલાવે એવી વ્યવસ્થા પછી તો ઊભો રાખી દેશે. હવે તારે કરવો છે તો ધર્મને, કરવું છે તો ધ્યાનને, કોઈ વિક્ષેપ ન કરે અને સમયસર તારા પાત્રા ભરાઈ જાય, આ બધી વ્યવસ્થા થાય. આ મૃગાપુત્ર કહે છે, માં રત્ન જડિત હોય પિંજરો રે તોય સૂડો જાણે બંધ, સંસારના કામ ભોગ તેમ રે માતા જ્ઞાનીને મન બંધ. રત્ન જડિત પાંજરું તું હોય તે મને રાખવું, રત્ન જડિત તોય પોપટને મન તો એ એમ, તું મારી ગમે તેટલી સગવડતા સંસારના સુખની કામ ભોગની કરીશ, આ બધા જ્ઞાનીને માટે. તો આવો નિશ્ચય જેના જીવનમાં સંસારની એકાંત વ્યર્થતા ભાસે છે, હવે એક પણ દલીલથી એને સંસાર યોગ્ય નથી લાગતો, એક પણ દલીલથી, એટલે વિપર્યાસપણું હવે ગયું છે. અને કેવું થયું છે તો કે છે નિર્બીજ, એટલે ભવિષ્યમાં પણ આવો ભાવ કદી પણ ઉત્પન્ન થવાની સંભાવના પણ નથી, બીજ સડી ગયું છે. હવે કદાચ એને કોઈ વાવે તો એમાંથી કંઈ નિષ્પન્ન થઈ શકે નહીં એવી સ્થિતિ એની છે. અને ભોત બીજ ફલિત થયું છે, કદાચ મિથ્યાત્વ આવે કર્મના સંયોગે તો પણ પાછો સંકિતને પ્રાપ્ત કરી અને કેવટજ્ઞાનને પ્રાપ્ત કર્યા સિવાય રે, ભલે અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળ લાગે તો ભલે લાગે, બોધ બીજ જો સાબુત છે તો એમાંથી એ કેવળ જ્ઞાનનું ફળ ઉત્પન્ન થયા વિના રહેશે નહીં, સંસાર નાશ થયા વિના રહેશે નહીં. પણ સાહેબ કેટલો ભમી ગયો પછી દુનિયા ગયો, જ્યાં જવું ત્યાં જાય, પછી એ ચાર ગતિ જ છે, કંઈ ત્રણ ઓછી નથી થતી એટલે, પછી કંઈ દેવમાં જ જાય છે એવું નથી, નરકમાં જાય, જેમાં જવું જાય, નિગોદમાં જાય, પાછો આવે, આવે છૂટકો છે. ક્યાં સુધી? પેલું બોધ બીજનું સાસ્વાદ સંકેત જેને કીધું છે એ જ્યાં સુધી છે ત્યાં સુધી જીવ પાછો આવીને પેલા ગુણસ્થાનકમાં પડેલો જીવ અહીંયા પાછો ચોથામાં જોડાય અને મુક્તિને પામે છે. અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળથી વધુ સમય સંસારમાં રહેતો નથી, કારણ કે એનું બોધ બીજ અવંધ્ય થયું છે, સદીજ છે અને અવંધ્ય છે, નિષ્ફળ ન જાય, અમોઘ છે, ખાલી ન જાય. આ તો રામમાં લાગ્યા એટલે હવે ખાલી ન જાય, નિષ્ફળ ન થાય, અદ્ભુત વાત છે. આ વિપર્યાસપણું એ જીવનું અનાદિનો આ મૂળભૂત દોષ છે, એના સહજતાથી એની સાથે જ છે. અને કૃપાળુદેવે કહ્યું કે આમાં ચર્ચા કરવાથી કંઈ મળશે નહીં, જીવ કર્મ નહીં, કર્મ સંયમ અનાદિથી નહીં, જળ ચેતનના પદની અંદર જળ ચેતન સંયોગ આ કાળ અનાદિ અને કોઈને કરતા તેહનો ભાખે જીન ભંગત, કોણે કહ્યું છે? હવે એ જેને સર્વજ્ઞતા પ્રાપ્ત થઈ છે એણે કીધું છે, નહીં કોક તો કરતા હશે ને, ક્યારે એને થયું, ક્યારે કર્મ બંધાયું, કર્મ બંધાયું તો વિભાવ ભાવથી બંધાયું, વિભાવ ભાવ ક્યાંથી આવ્યો, એ તો શુદ્ધ છે. તો તું આ અનંતકાળ સુધી આવો ગયો છે ને ફરી અનંતકાળ કેરા કર્યા જવાબ મેળવવા, કે પેલા ઈંડું કે પેલા મરઘી કેરા કર, પણ મારી વાત તો બુદ્ધિગમ્ય છે, તારી વાત બુદ્ધિગમ્ય છે, પણ આ વસ્તુ છે એ બુદ્ધિથી પર છે, બુદ્ધિથી પર છે. અને એ શ્રદ્ધા ગમ્ય છે, એ શ્રદ્ધા એ કે જે આ જાણી શકે એવી તાકાત જેની છે એના વચનમાં શ્રદ્ધા રાખ, કે સર્વજ્ઞ કે છે, પછી મારે હવે મારી બુદ્ધિગમ્ય વાતને બુદ્ધિથી જવાબ જોતો નથી, ન મળે તો કાંઈ નહીં, હું આ શ્રદ્ધાથી ચાલીશ. અને પેલું સંકેત કહે છે આપ્ત પુરુષના, આ પેલું આ ન હોય ને તત્વજ્ઞાનની ગમે એટલી વાત કરે, મારે તો નિશ્ચય સંકેત જ જોઈ છે. વ્યવહાર સંકેતો જીવે અનંતવાર લીધા, હવે આવું ન બોલાય. આ બધો બુદ્ધિનો અહમ અને આ વિપર્યાસપણાનો અંદરથી ભણકાર ઉઠે છે. જ્યાં સુધી તને આપ્ત પુરુષના સર્વજ્ઞની શ્રદ્ધા નથી આવી, ત્યાં સુધી તત્વનો બોધ થવો. તો એ લોકો કોણ હતા? કોઈ એક ટકો બાદ કરવાની વાત આવી એટલે આપણી વાત અધૂરી છે. આ શંકરાચાર્ય આમ કરી શકે અને બીજો જીવ ન કરી શકો. પેલા જીવનો વાતમાં સર્વજીવ છે એ સમજે તે થાય અને બધા જ સમજી શકે. જે સમજે એટલે આ બધી વાતો જે થોડી થોડી જુદી જુદી રીતે ઘણા દર્શનમાં બધી આવે છે. મેં કીધું ને કે સ્વરૂપનો નિર્ધાર પદાર્થને વિપર્યાસપણે નિર્ધારી લે છે, એ નિર્ધાર કરી લે છે અને એનો સિદ્ધાંતના રૂપમાં એ પ્રતિપાદન પણ કરે છે. અને બધા દર્શનો જગતના એ પ્રકારના છે જ. હવે કયામત થશે તો આ એનો એટલો બધો નિર્ધાર છે વિશ્વના સ્વરૂપનો, આત્માના સ્વરૂપનો, કે પ્રભુ આમ કરશે ને તેમ કરશે ને વગેરે વગેરે, એનો નિર્ધાર છે કે જીવ અત્યંત અલુ કરશે પછી જ્યોતમાં જ્યોત મળી જશે. એનો નિર્ધાર છે કે ભગવાને ઉત્પન્ન કર્યા, એકલા બેઠા હતા, થયું કે હવે થોડાક જીવો એટલે પોતામાંથી થોડાક ઉત્પન્ન થયા. આ પાછો એમ કે જ્યોત જ્યોતમાં મળી જાય, બિંદુ સિંધુમાં મળે, આ બધું નિર્ધાર છે. હવે આવા દાખલા આપણે બધા ચારે બાજુ જુદા જુદા દર્શનની અંદર અથવા જુદા જુદા જે કાંઈના પ્રવર્તક છે કે ભાઈ ઈસુ આવ્યો છે, એ પિતાનો પુત્ર છે, પિતાએ એને મોકલો છે, જા જગતના જીવો એ બહુ પાપ કર્યા છે, એ પાપની તું સજા ભોગવ, તું ભોગવીશ એટલે જગતના લોકો સુખી થઈ જશે, મુક્ત થઈ જશે. આ નિર્ધાર કર્યો છે વસ્તુ તત્વનો. કોઈ દર્શનની અંદર તમે મૂળભૂતમાં જાઓ તો કોઈ પણ ધર્મ વિશે એને એ ધર્મ યોગ્ય છે કે કેમ, સત્ય છે કે કેમ, આનું સંકલન કેવી રીતે કરવું, નિર્ણય કેવી રીતે લેવો. વિરચન ગાંધી સ્વામી વિવેકાનંદજીની સાથે શિકાગોમાં ગયા હતા અમેરિકા, અને આત્મારામજી મહારાજ ત્યારે વિદ્યમાન હતા. પરમ કૃપાળુ દેવ અને આત્મારામજી મહારાજ વખતે 3-4 એ પ્રકારની મુલાકાતો પણ થઈ છે. આત્મારામજીને નિમંત્રણ મળ્યું છે વિશ્વ ધર્મ પરિષદમાં, વિવેકાનંદને મળ્યું નહોતું કેમ કે એને કોઈ ઓળખતું નહોતું, પણ મહાન તત્વજ્ઞાની તરીકે આત્મારામજી મહારાજને હતું. આત્મારામજી મહારાજે મુંબઈની અંદર કૃપાળુ દેવને આ પ્રકારની પ્રેરણા કરી ખરી કે ભાઈ હું તો જઈ શકું એમ નથી, અને એટલું કૃપાળુદેવનું ત્યારે સતાવધાની તરીકે એક યંગ એજમાં એટલું માન હતું, 19 વર્ષે થઈ ગયું હતું, તો આ તો એની ઉંમર મોટી ત્યારે હતું. કૃપાળુદેવે એ વાતનો અસ્વીકાર કર્યો કેમકે એણે તો સતાવધાન પછી જ તરત કહ્યું કે આ બધી વસ્તુ મારા આત્મકલ્યાણના માર્ગમાં બાધક છે, વિઘ્ન છે, તો એણે એ તો સ્વીકાર ન કર્યો. અને પછી એમ કહ્યું કે ઉપાયમાં શું, તો કે કોઈ એવો જો શ્રાવક હોય અને એ તૈયાર થાય તો તે સમયે આ વકીલ એ ત્યારે એટલા પ્રસિદ્ધ હતા વિરચન ગાંધી, અને એને તૈયાર કર્યા. આત્મારામજી મહારાજે એને કેટલાય પ્રશ્નો આપી અને તૈયાર કર્યા. એણે સરસ પહેલું પ્રવચન જેમ વિવેકાનંદજી આપ્યું અમેરિકાની અંદર કે સર્વધર્મના સમન્વય રૂપ આ અમારી અધ્યાત્મ સંસ્કૃતિ છે, અને એ જો આત્મિક સત્તા હોય તો ગમે તેને નમસ્કાર કરો એ પરમ સ્વરૂપને જ પહોંચે છે એવી અમારી આટલી બધી માન્યતા સ્પષ્ટ છે, કોઈ બાહ્ય સ્વરૂપમાં અમારું દર્શન રોકાતું નથી. અને આણે કહ્યું કે ટેસ્ટ ઓફ રિલિજન એને આપ્યું વિરચંદ ગાંધીએ પ્રવચન, કે ચાર વસ્તુ જોવાની છે તમારે કોઈ ધર્મનું આકલન કરવું હોય તો. જીવ વિષય એ ધર્મની પોતાની મૂળભૂત માન્યતા શું છે? જીવ, તો આ જીવ વિશે કોઈ કહે કે ઈશ્વરે ઉત્પન્ન કર્યું, કોઈ કે ખુદાએ મોકલો છે, પૈગંબર આવે, ઈસુ પુત્ર આવે, આ આવે, તે આવે, એની સ્વતંત્રતા કેટલી, એનું સામર્થ્ય કેટલું, એના ગુણ કેટલા, એની સત્તા કેટલી, એનું અસ્તિત્વ પોતા આધારિત કે પર આધારિત, એ સ્વાધીન કે પરાધીન. જીવ વિશેની કલ્પના પૂછો એ ધર્મના લોકોને, એના પંડિતોને, એના શાસ્ત્રોને ચકાસો કે જીવ વિશે આ શું માને છે. અને જૈન દર્શન જીવ એટલે શું? પછી જગત, જગત એ વિશે એ ધર્મની અંદર એની વિભાવના શું છે? વોટ ઇઝ ધ પરસેપ્શન ઓફ ધ વર્લ્ડ? સંસાર, લોક, સૃષ્ટિ, દુનિયા, જેને જે શબ્દ વાપરો. અને ત્રીજું શિવ, જગત અથવા પરમાત્મા, જગદીશ, એમાં શબ્દ છે જીવ, જગત અને જગદીશ. જગદીશ વિશેની ધારણા શું છે તમારા ધર્મ? અને ચોથી વાત, એ ત્રણેય વચ્ચેનો પરસ્પર સંબંધ અને સમન્વય શું છે? આ ચાર વસ્તુનો યથાર્થ જો વૈજ્ઞાનિક પૃથક્કરણ કરીને તમને જવાબ મળે, એના આધાર ઉપર નક્કી કરવું કે એ ધર્મ શ્રેષ્ઠ છે કે અશ્રેષ્ઠ છે, કલ્યાણનું કારણ બને કે ન બને, જ્યાં જીવની વિભાવના જ ખોટી હોય તો, જ્યાં જગદીશની વિભાવના એવી હોય કે એ ધારે એમ આપણે કરવાનું છે, એ નચાવે તેમ નાચવાનું છે, એ દોરી ખોચે એમ ખેંચાવાનું છે, તો તારી વાત તો આથી વહી ગઈ. આવો જગદીશ, આવો જીવ અને આ જગત પરમાત્માએ રચેલું છે. પરમાત્માએ રચેલું છે કે આ જગત જીવોના શુભાશુભ કર્મના કારણે પૂતગઢની રચના થયેલી છે. શું માન તો ભોગ્ય સ્થાન જે કીધા છે કૃપણદેવ આત્મસિદ્ધિમાં, કે કેવી રીતે મળે? એકને વસ્તુની પ્રાપ્તિ થાય છે ને એકને નથી, દેવલોકના વિમાન કેવી રીતે મળે અને નર્કની યાત્રા કેવી રીતે મળે? તો કે વસ્તુનો સ્વભાવ છે જીવ ખાય ફળ થાય, કર્મ સ્વભાવે પરિણામે, એનો સ્વભાવ છે. વિષનો સ્વભાવ છે, અગ્નિનો સ્વભાવ છે ઉષ્ણતા, શીતનો હિમનો, આ બધા ઉદાહરણ આપીને કહ્યું કે એવા કર્મનું સર્જન કરે છે જીવ. એને ન કર્યા એ કર્મનું સર્જન, એનું ફળ એને મળે? કોઈ કાળે ન મળે. એ વસ્તુ વિદ્યમાન હોય પણ એને એનું ફળની પ્રાપ્તિ ન થાય, કારણ કે એની સાથે એનો જો અનુબંધ ન હોય, કોઈ નાતો ન હોય, ભાવથી અજ્ઞાનથી પણ નાતો. આ જગત સાથે આપણો નાતો કેવો છે? અજ્ઞાનથી. એટલે કાલે ઘણીવાર વાત કરીએ છીએ કે ભાઈ આપણા સંબંધી સાચા, બધું સાચું, પણ એ જ્ઞાનથી કે અજ્ઞાનથી? મોહ ટળી જાય તો ખૂબ સમજવું પડે. અને એને માટે થઈને જીવનમાં જ્યાં સુધી સંસાર પ્રત્યેનો પૂર્ણ નકાર, આ ચારે ચાર તત્વો સમજીને નક્કી કરજો કે આપણે આ અધ્યાત્મનો માર્ગ પરમ કૃપાળુ દેવે આટલા માત્ર પત્રોની અંદર જે આપ્યો છે આટલો સમજાય તો આપણને સાચો માર્ગ છે કે. જીવની વાતમાં પુરુષ એમ કે સર્વ જીવ છે સિદ્ધ સર. અને એ વિવેકાનંદે કહ્યું કે તમે દુનિયાના લોકો ક્રિશ્ચિયન પાદરીઓ કહો છો, યુ આર સિનર્સ, તમે બધા તો પાપ કરનારા છો, આ ઈસુ પુત્ર તમારા પાપ માટે આવ્યો છે. અરે યુ આર ધ અમૃતસ્ય સંતાન, વયમ અમૃતસ્ય પુત્રા, એવરી સાઉલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. આ શિકાગોની ધર્મ પરિષદમાં, અને એ જ રાજચંદ્ર એ આત્મસિદ્ધિમાં લખે કે સર્વ જીવ છે સિદ્ધ સમ. શું તું સમજે જીવને? સિદ્ધ સમ છે એટલે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત સુખ, અનંત સત્તા એ છે, સ્વાયત છે, સ્વાધીન છે, પોતે જ પોતાના કર્મનો કર્તા છે, પોતે જ પોતાના કર્મનો ભોગતા છે. આત્મસિદ્ધિમાં જે સિદ્ધાંત મૂક્યો છે કર્તૃત્વનો, કર્મના એ કોઈ બીજાનું કે પોતાનું, અને ભોક્તૃત્વ, અને મુક્ત થાય તો પોતે જ બીજો કોઈ મુક્ત કરાવે ને તું મુક્ત થા. અદભુત વાત છે. ત્યાં એને ઈશ્વર જગદીશની વાત મૂકી છે. ઈશ્વર શુદ્ધ સ્વભાવ, કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર. આવા જે જે આત્માઓ જગતમાં આવ્યા છે, બંધ અવસ્થામાં પેદા થયા છે, ક્યારે થયા છે પૂછશો નહીં, જ્યારે થયા છે ત્યારે બંધ સહિતની અવસ્થામાં છે, પણ જે જે મુક્ત થયા છે બધા સિદ્ધ છે અને એ જ પરમાત્મા છે. એ જ ઈશ્વર છે કે જેના વિશે એનું પોતાનું ઐશ્વર્ય પરિપૂર્ણ રૂપની અંદર પ્રગટ થયું છે, માટે ઈશ્વર. જેનું ઐશ્વર્ય પ્રગટ થયું નથી એ સંસારી જીવ છે. તો જગતની વાત, જીવની વાત, જગદીશની વાત અને પરસ્પરનો સંબંધ શું છે? એ જગત આપણી સંસાર હોય, એ સંસાર પ્રવાહથી અનાદિ અનંત, અને એક જીવની અપેક્ષા એ સંસાર અનાદિ શાંત. વાત પકડાવી જોઈએ. એક જીવની અપેક્ષાએ જગત અનાદિ શાંત, અને મોક્ષ સાદી અનંત. સાદી અનંત સમાધિ છે. અત્યાર સુધી નહોતું, ક્યારેય તને આત્માની સમાધિ નહોતી. હવે તે પુરુષાર્થ કર્યો, કર્મનું કરતાપણું ને ભોગતાપણું મટી ગયું, તે એ સ્થિતિ પ્રાપ્ત કરી તો હવે તારો મોક્ષ એ સાદી, એટલે એની શરૂઆત થાય છે, પ્રારંભ થાય છે. પછી એનો અંત કોણ કરે? તો સંસાર છે એ અનાદિ શાંતના ભાંગે છે, અને મોક્ષ છે પરમાર્થ છે એ સાદી અનંતના ભાંગે છે. સંસાર અને પરમાર્થ બે જ માર્ગ છે. સંસારનો જ્યાં સુધી અંતનો વિચાર ન આવે, ત્યાં શાંતનો ભાંગો છે, અનાદિનો ભલે રહ્યો, પણ અનાદિનો માનીને એનું સમર્થન કરે વિપર્યાસપણાને કારણે, વ્યક્તપણે કે અવ્યક્તપણે, ત્યાં સુધી એનું મોક્ષ બીજ એનામાં ઉત્પન્ન થતું, બોધ બીજ આવતું. કૃપાળુદેવ લખ્યું છે, દીર્ઘકાળના અભ્યાસે તે બીજ, કે આ આત્મભાવ છે અને આ કેટલામો પત્ર? 525. બરોબર ખ્યાલ છે, વાંધો નથી. આ આત્મભાવ છે ને, આ ક્યારે સમજાય? તો કે અમે વાંચી લીધું છે અને પત્ર અમુક પાડ છે, તો કે નહીં સમજાય. અનાદિ કાળની અંદરનો અભ્યાસ કરે કે આ આત્મભાવ, આ અન્ય ભાવ, એમ આખો સંસાર અન્ય ભાવ રૂપે, એને સંસારના એક ભાવ એટલે એનું સ્વરૂપ, પર્યાય અવસ્થા. એક પણ અવસ્થા વિશે પોતાપણું ભાસે નહીં, એમાં પોતાનું કર્તવ્ય ભાસે. હું એનાથી નિરાળો એટલે નિરાળો, સર્વ અપેક્ષાએ નિરાળો, જાણ્યો સર્વેથી ભિન્ન અને. આ એક અવસ્થા છે જીવની, શ્રદ્ધાની. આ સંકેત છે, કહ્યું ભગવંતે દર્શન તે અનેરે, જેનું બીજું નામ. અરે સંકેતનું સ્વરૂપ સમજીએ. કૃપાળુ દેવ તો એટલું સંક્ષેપમાં કીધું છે, પણ એટલું તાત્વિક કીધું છે, એટલું સારરૂપ કીધું છે. આપણે વિસ્તાર કરવો પડે. બધી જગ્યાએ લખે છે કે વિચારતા વિસ્તારથી સંશય રહે. ભાઈ તમે વિચારો, વિસ્તારથી વિચારો, સત્સંગમાં વિચારો, સ્વાધ્યાયમાં વિચારો, સાથે બેસીને પણ શું વિચારવું? અમે કીધું છે એ, પણ આપણે શું કરીએ છીએ? મુખ કૃપાળુદેવને બાજુમાં અને આપણું ડાપણ વિચારવા બેસીએ છીએ. હવે ક્યાંય મેળ પડતો? અને ગૂંચવાડા ઊભા થતા જ જાય છે. અને પછી એમ થાય કે શું કૃપાળુદેવ જ જ્ઞાની હશે, બીજા નહીં હોય? હવે તારે આ વિપર્યાસ કરીને શું ફાળ, શું કાઢવું, તારે શું કરવું? જો કૃપાળુદેવ જ્ઞાનીથી તારી વાત જો તારી સમજ હરખી હાલી જતી હોય, તો તારે આ વિકલ્પ શું કામ લાગવો છે? આ વિપર્યાસ. અરે ભાઈ બીજો આના માર્ગે ચાલશે તો જ જ્ઞાની થવાનો, નહીં તો નહીં થાય. આ એટલે વ્યક્તિ નથી, કૃપાળુદેવ વ્યક્તિ નથી, એક પરંપરા છે, તત્વ છે, સનાતન. એ જ્ઞાનીઓની આખી પરંપરાથી છે. એટલે એ કેટલી સરસ વાત મૂકી છે કે પરાત પર ગુરુવે નમઃ, પરંપરાચાર્ય ગુરુવે નમઃ, પરમ ગુરુવે નમઃ, પ્રત્યક્ષ ગુરુવે નમો નમઃ. એ બધા સાક્ષાત આપણે ઉમેરેલા. આ બધું ડાપણ, મૂળ ગાથા, મૂળ શ્લોક આગમની અંદર જે આવ્યો છે એમાં જ. પરાત પર આ 24ના નહીં, જેટલા લોકોએ માર્ગનું પ્રકાશન કર્યું છે, ઉપદેશક આ બધા ગુરુ જ છે. હું જ્યારે નમસ્કાર કરું છું ત્યારે મારી આખી દ્રષ્ટિ કેવી? ગુરુ તત્વ ઉપર, ગુરુ તત્વ ઉપર. ગુરુ તત્વની ગરિમા જાણતા નથી અને ગુરુના વ્યક્તિત્વમાં ઘેલા થયા છે. તો એ તો સંસારનું સ્વરૂપ છે. પરાત્પર ગુરુવે નમઃ, પરંપરાચાર્ય ગુરુવે નમઃ. ઓહો, ગુરુ ગૌતમથી માંડી અને આજ સુધીની, એમાં 64મી પાસ્ટે કે 68મી પાટે ને 68મી પાટે ને આવા ધંધા ન હોય ત્યાં ગણતરીના, કે અમારો જ સંપ્રદાય સાચો છે ને અમારા ગુરુ મહારાજ છે એ મહાવીરની આમ સીધી લીટીની પાટે આમ ગણાવી દઈએ, અહીંથી 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 અહીંથી. આ બધા આપણા વિપર્યાસપણાના દોષ છે. પરંપરાચાર્ય ગુરુવે, જે માર્ગ શાશ્વત છે એમાં તો અનંતા જ્ઞાની થઈ ગયા. આત્મસિદ્ધિમાં પાછું આ બધું સમાધાન આવે કે આગળ જ્ઞાની વર્તમાનમાં થશે, કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ, માર્ગ ભેદ કોઈ એ માર્ગને પ્રકાશનાર લોકો ભૂતકાળમાં પણ થયા છે, પરંપરાએ વર્તમાનમાં પણ વિદ્યમાન છે. ના નથી પાડતા કોઈ કે ન હોય, પણ તું લક્ષણથી ઓળખ કોઈ ન હોય એટલે મારો છે એ તો છે એમ એમ ન લ્યા. રાજકારણમાં કે સાહેબ મારો ભાઈ છે ને ન હાલે, અને આગળ પણ થશે કેમ કે માર્ગ ક્યાંય અંત થતો. બરોબર છે, પરંપરાચાર્ય ગુરુવે નમઃ, પરમ ગુરુવે નમઃ. અને પરમ ગુરુ, પરમ ગુરુ શબ્દ મૂક્યો છે કૃપા 13માં ગુણસ્થાન કરું. આવો જો ગુરુ મળી ગયો તને તો કોઈ ઉપકાર અનહદ છે. અને પ્રત્યક્ષ ગુરુવે નમઃ, અને બીજું પ્રત્યક્ષ તને મળી ગયો તો નમો નમઃ. આ બધું જ યોગ્ય છે, આ બધું જ અવસ્થા છે. અને જે જીવ સંસારનું પરિભ્રમણ કરે છે એ આમાંથી કોઈ પણ એક અવસ્થાને પ્રાપ્ત કરે જ છે. પણ જે જીવ જે અવસ્થા કરે એને પાછું સંકુચિત કરે, એને એક અમુક લેબલ મારે ને પછી એને આખું માર્ગને બાકીના બધાનો નિષેધ કરે, આ બધી વસ્તુ બરાબર બેસતી નથી. એટલે અહીંયા કહે છે કે ઉપદેશ બોધ અને પછી સિદ્ધાંત બોધને માટે એ પેરેગ્રાફ જે આપણે કર્યું છે ભેદ ઉત્પન્ન થાય એમાં, જેને વૈરાગ્ય ઉપશમ સંબંધી ઉપદેશ બોધ થયો નથી તેને બુદ્ધિનું વિપર્યાસપણું વર્ત્યા કરે છે. આ વિપર્યાસપણું નિર્બીજપણાને પ્રાપ્ત થતું નથી, અને વર્ત્યા કરે છે એટલે જરૂર હજી એને કોઈને કોઈ પ્રકારનો રાગ અને દ્વેષ અથવા મોહનીયનું કોઈને કોઈ સ્વરૂપ વિદ્યમાન છે. અને જ્યાં સુધી બુદ્ધિનું વિપર્યાસપણું હોય ત્યાં સુધી સિદ્ધાંતનું વિચારવું પણ વિપર્યાસપણે થવું જ સંભવે છે. આ જ શબ્દ એનો મહત્વ પકડાય છે. ક્યાં સુધી? આ બુદ્ધિનું વિપર્યાસપણું ત્યાં સુધી સિદ્ધાંતનું વિચારવું પણ વિપર્યાસપણે જ. આ વાત પકડાતી નથી કે ભાઈ જો એનામાં મૂળભૂત જો વિપર્યાસપણું છે, સંસારનો કોઈને કોઈ પ્રકારનો પક્ષ છે, પછી ભલે એ ત્યાગી ને જ્ઞાની ને જે ગણતો હોય એને પણ માન સત્કાર પૂજા આ બધા જે સૂક્ષ્મ પરિણામો છે કસાયા, અનંત પ્રકૃતિના ભેદો છે, એક અહમ ભાવની એની અનંત પરંપરા છે, એમાંનો એક પણ વિદ્યમાન હોય તો છે ત્યાં, એટલા પ્રમાણમાં એનું સિદ્ધાંતનું વિચારવું પણ વિપર્યાસપણે જ થવું સંભવે છે. એ સાચું સિદ્ધાંતપણું પણ સમજાવી શકે નહીં, કેમ કે એ અમુક જગ્યાએ ત્યાં એનો પક્ષ છે. કૃપાળુ દેવને સંકેત થયું એને શુદ્ધ સંકેત શબ્દ મૂક્યો. આપણે પરિચિત છીએ ઉપશમ સંકેત, ક્ષય ઉપશમ સંકેત અને ક્ષાયિક સંકેત. કૃપાળુ દેવે કીધું બોજ સંકેત, શુદ્ધ સંકેત અને પરમાર્થ સંકેત. એક બાજુ આખી શાસ્ત્રની પરંપરાગત આ પરિભાષા, અને એમાં દોષ ન આવે એટલે એને આ શુદ્ધ શબ્દ, અને શુદ્ધ શબ્દ સંકેતની વ્યાખ્યા શું આપી? છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ, એ નહીં પણ મત દર્શનો આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ સમ લહે શુદ્ધ સંકેત તે, લહે શુદ્ધ સંકેત તે, જેમાં ભેદ ને પક્ષ પડે કોઈ પક્ષ. એ પુરુષ જ કહે કે જૈનના આગ્રહથી મોક્ષ છે એમ પણ માનવાનું આ આત્મા ભૂલી ગયો છે. કેટલી અદ્ભુત અવસ્થા આપણે પકડવી જોઈએ. આ વાત એ છે કે આ પુરુષનું સર્વતોમુખ ચરિત્ર હજી આપણા લક્ષમાં જ નથી આવતું, અને પછી બીજા ચરિત્રમાં પણ એવા અંજાઈ ગઈ છે કે આ ભૂલાઈ ગયું છે. કેમ કે આમાં તો કષ્ટ છે, આમાં રહેવું એટલે આમાં સ્થિર રહેવું એટલે સમયે સમયે કસોટી છે. કેમ કે બહારનો લોભ ને સ્વરૂપ જ એવું છે કે પગલે ને ડગલે આપણને આકર્ષે, લાલચ ઊભી કરે, લોભ ઊભો કરે, પ્રલોભન ઊભો કરે અનેક પ્રકાર. એની અંદરથી એને તત્વ દ્રષ્ટિએ સ્થિર રહેવું. કૃપાળુ દેવે પણ દરેક વસ્તુ તત્વ દ્રષ્ટિથી મોક્ષમાળાના પાઠમાં દયાનો ધર્મનો વાત મૂકી છે. ધર્મની કેવી વાત મૂકી છે? દયા ધર્મનો. શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ તત્વરૂપથી એ ઓળખે, તે જને પહોંચે. તમે અમને કોઈ વ્યક્તિ રીતે ઓળખો એમાં કે તમને શાશ્વત સુખ નહીં મળે. તત્વરૂપે ઓળખો. તત્વરૂપે જ્ઞાનીનું ઓળખાણ થવું એ દુર્લભ છે, અતિ દુષ્કર છે. અને કૃપાળુદેવે એટલા માટે આખો પત્ર લખ્યો છે, 870 કેટલો આવશે, કે પહેલાં તો યોગ થવો દુર્લભ, પછી યોગ થાય પછી ઓળખાણ છે, ઓળખાણ વિના આશ્રય દુર્લભ, અને આશ્રય થાય તો પણ એ પાછો ટકવો દુર્લભ. એ ટકે નહીં પાછું. 5 વર્ષ પાછો આમ થી આમ બદલાઈ જાય, ક્યારે ક્યાંથી ક્યાં ગયો એ કોક પૂછે ને ઓળખતો હોય તો, કે રા તું તો અહીંયા જાતો, તમે અહીંયા ક્યાં દોડવા માંડ્યો? તેથી એમ કેતો તો અમને જ્ઞાની પુરુષ મળી ગયા છે, અને આજે એમ કે છે કે અમને મળી ગયા, તો તને કોણ મળ્યું? અરે હજુ તું તને જ નથી મળ્યો, એમાં ક્યાં બીજી વાત કરશ? ઓળખાણ આખો પત્ર આપ્યો છે એટલા માટે. અને એ ત્યાં સુધી, જ્યાં સુધી આશરે દઢ ન થાય ત્યાં સુધી એના ઉપદેશનું પરિણમન, પરિણમન ન થાય ત્યાં સુધી એના કષાય રાગ દ્વેષનો કષાય થાય ત્યાં સુધી એને જ્ઞાન ઉપજે નહીં. અને એ કેવળ જ્ઞાન વિના મુક્તિ માર્ગ એટલો કંડારીને આપી દીધો. અને 212માં કીધું કે જેના વચન વડે જીવ નિર્વાણ માર્ગને પામે છે એવા વિદ્યમાન હાજરા હજુ દેહધારી પરમાત્માનો એને યોગ થયો છે, પણ ઓળખાણ. આ યોગ અને ઓળખાણમાં તફાવત કેમ સમજાવો? યોગ થયો છે, ઓળખાણ થયું નથી. આ તો ગજબ કરી તમે. અને આપણે તો કહીએ, હવે તમે મને રહેવા દો ભાઈ સાહેબ, આટલા વર્ષથી હવે ઓળખું નહીં હું એને, અમે સાથે રહી છે. તો કે યોગ થયો છે, તું હજી તારા બાપને નથી ઓળખતો, તારી માને નથી ઓળખતો, તારા પુત્રને નથી ઓળખતો, તારા પરિવારને નથી ઓળખતો. બોલ, સાચું ઓળખસ તત્વથી કે મમત્વ ભાવથી ઓળખસ? અને એમાં જો વાંધો પડી ગયો તો એ મારો દીકરો નહીં, મેં 4 માંથી એને કાઢી નાખ્યો છે, ક્યાં ગયું તારું ઓળખાય? આ તારો યોગ તો છે જ, તારો જ દીકરો છે, ક્યાં કઈ પારકો થઈ ગયો? અરે આપણા યોગના લેખા જોખા કઈ ઠેકાણું છે? અને જ્ઞાની પુરુષ કહે છે આવા પુરુષનો યોગ થયો, ઓળખાણ થયું. અને પુરુષ પાછો જેવો તેવો નથી, જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે એવો પુરુષ એટલો સામર્થ્યવાન. પણ આ જીવને યોગ છે પણ ઓળખાણ નથી. કૃપાળુ દેવનો યોગ એના પાર્ટનરને છે કે નહીં? અને ઓળખાણ સૌભાગ્યને કે એના પાર્ટનરને વધારે? કૃપાળુ દેવને રેવાશંકર વધારે ઓળખે કે સૌભાગ્ય વધારે ઓળખે? અંબાલાલ વધારે ઓળખે કે બીજા જે કાંઈ એના ગ્રાહકો હશે જેની યાર વ્યવહાર હાલતો હશે, કે રવજીભાઈ? જે ઓળખાણ અંબાલાલને છે એ રવજીભાઈને ઓળખાણ થવી જોઈએ. એ પુરુષની ઓળખાણ શબ્દમાં એનો દેહભાવ અદૃશ્ય કરીને એનું તાત્વિક સ્વરૂપ, એનું જ્ઞાની સ્વરૂપ. 254માં કીધું મહાત્માના યોગે એમની અલૌકિક દશાને ઓળખવી, ઓળખવાનો પ્રયત્ન કરવો તો જરૂર ઓળખાશે. કેમ કે મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખે. મહાત્માને ઓળખવા હોય તો મુમુક્ષુની દ્રષ્ટિ જોઈએ. મહાત્મા મહાત્માની યોગ્યતાએ ઓળખાય કે મુમુક્ષુની યોગ્યતાએ ઓળખાય? તો જેટલા પ્રમાણમાં મહાત્માનું ઓળખાણ છે એ શું બતાવે છે? સાચું ઓળખાણ તો કે આની મુમુક્ષુની યોગ્યતા શુદ્ધ છે, પાત્ર છે, એ મહાત્માને ઓળખે છે. એની યોગ્યતા વિના, આંખની યોગ્યતા વિના પદાર્થનું યથાર્થ સ્વરૂપ એ અહીંયા કહ્યું છે પડળ. જેટલો આંખે પડળ હોય એટલું વસ્તુનું સ્વરૂપ ઝાંખું લાગે, યથાતથ્ય ઓળખાય નહીં. પણ પડળ દૂર થાય તો જ પદાર્થ જેમ છે તેમ એની પ્રતીતિ સંભવે છે. આત્મા એ પદાર્થ છે. એ એક એકને જોવાનું અનુભવ ચક્ષુ આવે અને બીજામાં આવે ચર્મચક્ષુ આવે. જુઓ 408 બીજી લીટી. અહંતાદી પટળનું મંદપણું થવાથી જ્ઞાની પુરુષે કહેલા એવા સિદ્ધાંત ભાવ આત્મભાવ વિચાર ચક્ષુએ. પહેલી લીટી ઉપર નહીં વાંચો, પકડાયું? વિચાર ચક્ષુએ દેખાય છે. શબ્દ પ્રયોગમાં ભાષા જે આપણે સમજીએ છીએ એ જ કૃપાળુદેવ લખે છે. વિચાર ચક્ષુએ દેખાય છે. એક વાર પડડ ગયા, વિપર્યાસપણું ગયું અને એમાં એટલે કહ્યું કે બિના નયન પાવે નહીં. બિના નયન કી બાત, બિના નયનની વાત બિના નયનની જ છે. ચેતન છે, આત્મા છે, આંખનો વિષય નથી. પણ છતાંય બિના નયન, વિચાર ચક્ષુ વિના તો આત્માય નહીં દેખાય. વિચાર ચક્ષુ વિના ચર્મ ચક્ષુ હોય તો પદાર્થ દેખાય. આ શું છે એ ભલે ખબર ન પડે, પણ દેખાય તો ખરો ને, કંઈક છે એ તો ખબર પડે ને. પણ એનું સાચું સ્વરૂપ, તાત્વિક સ્વરૂપ એ વિચાર ચક્ષુ. એને સમ્યક જ્ઞાન કહે છે, આને સમ્યક દર્શન કહે છે. પ્રાથમિક બોધ વસ્તુનો પ્રાથમિક બોધ અને જ્ઞાનમાં વિશેષ બોધ. આ વિશેષ બોધ એટલે વિચાર ચક્ષુ દેખાય છે. અને આ વિચાર ચક્ષુમાં વિચાર કેવા હોવા જોઈએ? વિવેક. વિચારનું એક વિશેષણ છે, એટલે જે વિચાર વિવેકયુક્ત છે તેને જ પરમાર્થ માર્ગમાં વિચાર કહેવામાં આવે. બાકી તો બધા વમળ છે, કલ્પના છે, બધી પોતાની મનોરાજ છે. એને કીધું કૃપાળુદેવ મનોરાજ, એટલી એટલી પોતાની માન્યતાની કલ્પના છે. તો ત્યાં વિવેક, તો વિવેક ક્યાં હોય ને ક્યાં ન હોય? એટલી સરસ વાત મૂકી છે કે વૈરાગ્ય ઉપશમ બળવાન ન હોય ત્યાં વિવેક બળવાન ન હોય. આ એટલી એક સાદું વાક્ય, આ વિષય બનાવીને વ્યાખ્યાન આપી શકાય કે ભાઈ વૈરાગ્ય ઉપશમ ન હોય તો તને વિવેક નહીં આવે. સત અસતનો, શાશ્વતનો, સાચું અસત, ઉચિત અનુચિત એક જ નહીં વૈરાગ્ય, વિવેક નહીં આવે. બુદ્ધિ ઘણી છે, શાબ્દિક જ્ઞાન ઘણું છે, પાંડિત્ય ઘણું છે શાસ્ત્રોનું, વિવેક નથી. બહુ મહત્વની ચીજ છે. અને આ જે કહ્યું કે સહજ આત્મ સ્વરૂપ છે એવું કેવળ જ્ઞાન, તે પણ પ્રથમ મોહનીય કર્મના ક્ષયાંતર પ્રગટે છે. શું સમજવું? શું કેવળ જ્ઞાન ક્યારે પ્રગટે? મોહનીયનો સંપૂર્ણ ક્ષય થાય તો. હવે ઓલો કે જ્ઞાનાવરણીયનો મેં સંપૂર્ણ ક્ષય કરી નાખું તો? જ્ઞાનાવરણીય કર્મ છે એ મારા જ્ઞાનને આવરે છે, એનો સંપૂર્ણ ક્ષય કરવા માટે જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનોની ઉપાસના કરો. ખૂબ ભણી ગણીને એકદમ જેટલું જ્ઞાન જગતમાં હોય બધું જ મેળવી લઉં તો કેવળ જ્ઞાન પ્રગટે નહીં. કેટલા ગ્રંથ વાંચવાથી કેવળ જ્ઞાન પ્રગટે? કેટલો સિલેબસ ડિગ્રીઓ પ્રાપ્ત કરવાથી કેવળ જ્ઞાન પ્રગટે? કેટલી યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાથી કેવળ જ્ઞાન પ્રગટે? કેવળ જ્ઞાનને પ્રગટવા માટે જ્ઞાનની એકે વિદ્યાપીઠ ખરી વિશ્વમાં? અરે દેવોના ગુરુ બૃહસ્પતિ છે ને ત્યાંય પણ કેવળ જ્ઞાન પ્રગટી શકતું? બહુ લબ્ધિવાન કીધા છે બૃહસ્પતિને, પણ કેવળ જ્ઞાન પ્રગટાવી ન શકે. મોહનીયનો ક્ષય ન થાય. અને આ વાત કૃપાળુદેવે તો અહીંયા તો થોડીક વળી તાત્વિક મૂકી કે મોહનીયના કર્મના ક્ષયાંતરે જ કેવળ જ્ઞાન પ્રગટે. અને એ પ્રથમ પહેલાં એને મોહનીયનો ક્ષય થવો જોઈએ, પછી જ કેવળ જ્ઞાન પ્રગટે. જુઠ્ઠાભાઈને લખ્યું પત્રાંક 37 કે મારો ધર્મ જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું, એ જ મારો ધર્મ છે. અને જ્યાં આત્મામાંથી રાગ દ્વેષ ગયે, ગમે તે જગ્યાએ ગમે તે સ્થિતિમાં બેઠો તો પણ કેવળ જ્ઞાન પ્રાપ્ત. અને આત્મામાંથી રાગ દ્વેષ ન ગયા હોય તો પહાડ ઉપરથી પડતું મૂકે અને ઊભે ઊભો ઝાડની જેમ સુકાઈ જાય તો જ્ઞાન થાય. વાત મૂકે છે કે મોહનીય નો કણ છે એ પેલો ભાવમલ છે. મોહનીય એ જ આત્માનો વિકાર, એ જ વિભાવનું મૂળ. અને એને હરિભદ્ર સૂર્યે શબ્દ મૂક્યો ભાવમલ. વેદાંતમાં એને શબ્દ મૂક્યો અવિદ્યા, જે આપણે ગીતા ધર્મમાં આવે છે અવિદ્યા. અને બુદ્ધની અંદર એને વાસના શબ્દ મૂક્યો છે બૌદ્ધિક પરિભાષામાં. તો આ તૃષ્ણા શબ્દ મૂક્યો છે બુદ્ધમાં, તૃષ્ણાનો નાશ. તૃષ્ણા કહો, ક્યાંય ઈચ્છા કહો. પતંજલિએ ઈચ્છાની વાત મૂકી છે. પતંજલિએ કહ્યું છે ઈચ્છા નિરોધ સહ યોગ. તો ત્યાં ઈચ્છા, આ બધા વિપર્યાસપૂર્ણ છે. ઈચ્છા છે, તૃષ્ણા છે, અવિદ્યા છે, કે અહીંયા કયું મોહ છે. જુદી જુદી રીતે મહાત્માઓએ ગમે તે શબ્દ ગમે તે કાળમાં અને કાળને અનુરૂપ, ભાષા તો માધ્યમ છે માત્ર, પોતાના ભાવોને વ્યક્ત કરવા માટે જેને જે મળી છે પરંપરા, પરંતુ જ્ઞાની એનો સમન્વય કરતા હોય છે. એ સમન્વય કરવાનું જે સામર્થ્ય જેનામાં છે, એટલે એને કૃપાળુદેવે એક ગુણ તત્વ પામવામાં કીધું, મધ્યસ્થતા. કે જો ન સમજાય તો મધ્યસ્થ, મતવાદમાં પડવું નહીં. અને સંતનો જોગ ન થાય ત્યાં સુધી મત મતાંતરમાં મધ્યસ્થ રહેવું. કે મને જેવું કોઈ એવા જ્ઞાની પુરુષ મળશે તો એને પૂછીશ, નહીં તો ત્યાં સુધી વાત ડિપોઝિટ છે, હશે એમ પણ હશે. એમાં આપણને કંઈ વાંધો, કોઈનું કલ્યાણ કોઈ રીતે થતું હોય ને જે આપણી સમજમાં ન આવે તેમાં આપણને વાંધો ખરો, જેનું કલ્યાણ જ થતું હોય તો આપણે શું વાંધો છે. સરસ. જે માર્ગેથી ભાઈ તારે, ભાઈ તું ગમે તે ધર્મ માનતો હો તેનો મને પક્ષપાત નથી, પણ જે રાહથી સંસાર મળનો નાશ થાય તે રાહ અને તે સદાચારને તું સેવજે. 14 વર્ષ ઉંમર પહેલાં 8, 9, 10, 11 ગમે ત્યારે લખેલી પુષ્પમાળાનું આ 15મું વાક્ય. આથી વધારે ઉદાર પુરુષ કેવી રીતે શોધવો? અને પાછો ઓલો કે એને સંકેતો હુડતાલીમાં થયો. હવે હુડતાલીની માંડમાં આ કહે છે, જન્મ ધારણ કર્યો, દેહ ધારણ કર્યો ત્યારથી અજ્ઞાન યોગી પણ વર્તતું નથી. વાત શુદ્ધતાની હતી, હજી ક્યાંક પક્ષ થતો હતો, ક્યાંક હજી ભેદમાં રહેતા હતા. હવે તો જૈનનો આગ્રહ પણ છૂટી ગયો છે. આત્મસિદ્ધિમાં તો જવાબ દઈ દીધો કે છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ. તારે જ્યારે પામવું છે ત્યારે દર્શનનો આગ્રહ અને વિકલ્પ એ પણ છોડી દેજે. મતને છોડવાની વાત તો ઘણા કીધી, દર્શનને છોડવાની વાત તો શ્રીમદ સિવાય ક્યાંય નહીં. કારણ કે દર્શનના આધાર ઉપર તો સંપ્રદાયના માળખા ટેકા છે. આને સંપ્રદાય ચલાવવો નથી, આને કોઈ પોતાનો મત સ્થાપિત કરવો નથી. એટલા બે ધડક કહી શકે કે ભાઈ મત અને દર્શનનો આગ્રહ પણ છોડવો. અદ્ભુત વાત. કેટલી કરવી, ક્યાં કરવી, કેવી રીતે કરવી? અહીંયા કહે છે કે સહજ આત્મ સ્વરૂપ એવળ કેવળ જ્ઞાન પણ પેલા મોહનીય કર્મનો ક્ષય થાય. અને આ વાત કૃપાળુદેવની છે કે સનાતન માર્ગ આપણા 14 ગુણસ્થાનક બધી અમનાય બધા ફિરકા બધાને માન્ય, એમાં કેવળ જ્ઞાનનું ગુણસ્થાનક કેટલામું? 13મું. તો તેના પહેલાં 12મું કયું? શીનમો, એટલે મોહનીયનો. ત્યાં સુધી 13મું આવતું ને. એવું નથી ને કે પહેલાં 13મું પ્રગટે પછી 12મું જ્યારે પ્રગટવું હોય ત્યારે, એવું નથી ને?
અક્રમ થઈ જાય ને.
હા, અક્રમ. કે પેલા હું કેવડ જ્ઞાની થઈ જાઉં, કેવડી પેલા, પછી સર્વવિરતી થાવ ત્યારે દેખાઈ જાય. હું પેલા જ્ઞાની થઈ જાઉં પછી સર્વવિરતી પણ હોય કે કાંઈ મને નડવાનું. હાલો, આ માર્ગ જેને જેને જે પગથી આડાવડા કરવા હોય કરી શકે છે. પણ આ વિશેષતા એ છે કે એટલા પંચ સંપ્રદાય થયા છે, આ 14ના ક્રમમાં હજી સુધી કોઈ પણ સમર્થ આચાર્યો થયા છે કોઈએ એમાં ક્યાંય ફેરફાર આપ્યો? એને શું એ સાહસ જ નથી કર્યું, સાહસ જ નથી કર્યું. કોઈ એમ બે ધડક કીધું નથી કે પેલા કેવળ જ્ઞાન કરી લે પછી મોહનું દેખા જાય, ગયા જ્ઞાન થાય પછી મોહ રહેવાનો જ નથી. આ આપણી ભાષા. અરે હોય આપણી, અરે ના ના, જ્ઞાન મને સમજાઈ જાય પછી રાગ દેશ તેની મળે વ્યાજ દેશ. આ આપણી ભાષા. અને પછી પછી કૃપણદેવને બોધ દેવો કે રાત દિવસ ગયે જીવને આત્મજ્ઞાન પ્રગટે. પણ એને બોલવાની અને એને ઉપદેશ નારે અને વર્તન અરે કાંઈ સંબંધ જ નથી. જેને જ્યારે જેમ ફાવે તેમ જેવું કેવું હોય ધર્મના નામે કહેવાની. બોલા એમ કહેતા હતા કે સોશિયાલિઝમ ઇઝ અ કેપ ઓર હેટ વિચ ઇઝ લોસ્ટ ઇઝ સેફ બીકોઝ એવરીબડી વેર્સ ઇટ. સમાજવાદી એવી ટોપી છે કે એણે એનો આકાર ગુમાવી દીધો છે, કારણ કે જે હોય એને ઓઢે છે. એમ આજે આ પરમાર્થ માર્ગનું સ્વરૂપ એ ટોપી જેવું થઈ ગયું છે કે હવે પોતે ઓઢી એટલે એનો આકાર વયો ગયો છે. પણ એનો આકાર આ 14 ગુણ સ્થાનકનો નિશ્ચિત છે. આત્મસિદ્ધિનો માર્ગ આપનારે પણ ક્રમ તો અપૂર્વ અવસરનો એને એમ ન કીધું પહેલાં તને જ્ઞાન થશે અને પછી તારા મોહની અને આન તેને બધું જવું હોય બધું વયું જશે. ન જાય, કર્મ જાય પછી જ જ્ઞાન થાય. અને કર્મની પાછી સંભાવનારૂપ બીજ આ ભાવમળ. કેમ કે ભાવમળ છે ત્યાં સુધી દ્રવ્ય કર્મની ભાવ કર્મ છે. ભાવ કર્મની જે કલ્પના માટે ચેતનરૂપ એ ભાવ કર્મ છે. ચેતન છે, જડ નથી. દ્રવ્ય કર્મ જડ છે, પણ દ્રવ્ય કર્મ ભાવ કર્મ વિના સંભવી શકે નહીં. માટે ભાવ કર્મ છે એ ચેતનરૂપ છે. અને એ જ્યાં સુધી ભાવ કર્મ એ તો ચેતનરૂપ છે તો ચેતનમાં જ છે, અને છતાં ચેતનના સ્વભાવરૂપ નથી. એટલે જ્ઞાનીએ કીધું એને વિભાવ. સ્વભાવ નથી પણ બધા જ ગુણો છે એમ. આ ભાવમલ એ પણ એક જીવમાં જ છે. ક્યારથી છે તો કે અનાદિથી, પણ છતાં એ વિભાવ છે માટે ટળી શકે. જો ચેતન કરતું નથી, નથી થતા તો તો કર્મ ન થાય. આ કર્મને ઉત્પન્ન કરવા માટે ચેતનની આ જે સબીજ અવસ્થા છે, સબીજ વિપર્યાસપણાની ભાવમલની, એ જ્યાં સુધી નષ્ટ ન થાય, નિર્બીજપણું પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી એને પોતાનું કેવળ જ્ઞાન પ્રગટે. એવો માર્ગ આપણને સ્પષ્ટ સુસ્પષ્ટ આપ્યો છે. એટલે આ કહ્યું છે કે તો જ આ સિદ્ધાંત ઉપર જણાવ્યો સિદ્ધાંત. કયો સિદ્ધાંત? ઉપદેશ બોધ ન પરિણમે ત્યાં સુધી સિદ્ધાંત જ્ઞાન ગમે તેટલું આપણે વાંચો. પહેલું બોધ બે પ્રકારથી જ્ઞાની પુરુષોએ કર્યો છે. એક તો સિદ્ધાંત બોધ અને બીજો તે સિદ્ધાંત બોધ થવાને કારણભૂત એવો અવૈજ્ઞાનિક પરિભાષા એવો. જો ઉપદેશ બોધ જીવને અંતઃકરણમાં સ્થિતિમાન થયો ન હોય તો સિદ્ધાંત બોધનું માત્ર ત્રેને શ્રવણ થાય તે ભલે, પણ પરિણામ થઈ શકે ન થઈ શકે. આ સિદ્ધાંત કે ઉપદેશ બોધ પરિણામ ન થયો હોય ત્યાં સુધી સિદ્ધાંત બોધનું પરિણમન થઈ શકે ને, આ સિદ્ધાંત આ સમજ્યા છે કે મોહનીય ન જાય ત્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય. એ જે કહેવામાં આવ્યું છે સહજ આત્મ સ્વરૂપ પ્રાપ્ત ન થાય એની એ વાત ઉપરથી આ સિદ્ધાંત સમજાઈ જવો જોઈએ કે ત્યાગ વિરાગ અને ચિત્તમાં થાય અને તેને જ્ઞાન. આ સિદ્ધાંત ત્યાગ વિરાગ એ ઉપદેશ બોધ છે અને જ્ઞાન એ સિદ્ધાંત બોધ છે. એ ન થાય અને આપણે ગમે તેટલી ઉતાવળ હોય અને આપણી પાસે ગમે તેટલા બહાના અને બચાવબાજી હોય તો પણ આ ક્રમ બદલાય નહીં કે તારે એ પહેલાં પરિણમન થાય. તો એ ભૂમિકામાં આ બીજ બોધ બીજ છે એ પહેલું નિર્બીજ નહીં થાય ત્યાં સુધી આ બોધ બીજ અવંધ્યપણું પ્રાપ્ત કરી શકશે.
Thank you. આવતું હોય છે, મને આવતું હોય રોજ જીવન આવ્યું છે, પણ હવે આવ્યું છે તો આખું એના પંડિત આગમમાંથી પુત્રો લીધા છે.
આત્મા એ વ્યક્તિ એનો વિકાસ કર્યો છે, પણ એનો પોતાના ભાવમાં કેમ વિકાસ કર્યો એવું કોઈ જ્ઞાનીને કેમ પ્રશ્ન
થોડી વાત લેખો છું.